ઘાટકોપરમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 30/12/83 શુક્રવાર સમયસાર ગાથા 73 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 81.
સ્વભાવે નાયક હોવાથી ગુનાકાર છે, એનો સ્વભાવ ત્રણ કાળમાં કરી શકતો નથી. પાણી ગમે તેટલું ઉષ્ણ થયું હોય, પાણીની પર્યાયની યોગ્યતા અને અગ્નિ નિમિત્ત એ પ્રકારથી પાણીની અવસ્થા ગમે તેટલી ઊભી થઈ હોય, ઉપલબ્ધ હોય, વાળા નીકળતા હોય, તો પણ પાણી પોતાના શીતળ સ્વભાવને છોડતું નથી. એક સમય માત્ર પણ શીતળ સ્વભાવને જો છોડી દે તો પાણી ઠંડુ થઈ શકે નહીં, ઠંડા પાણીની પ્રાપ્તિ કદી કોઈને ન થાય. એમાં આત્મા સર્વજીવ એ આત્માનો સ્વભાવ અકર્તા અર્થાત નાયક અર્થાત જ્ઞાતા છે. એનો જે સ્વભાવ છે મૂળ પાણીની ઉષ્ણ પર્યાયને રજો, પાણીના શીતળ સ્વભાવને જો, ભલે પાણીની પર્યાયમાં ઉષ્ણતાઓ ઉષ્ણતા પર્યાયમાં છે એનો નકાર નથી, પણ પાણીની પર્યાય ઊંડી થઈ તેથી પાણી ઊંડું થઈ ગયું એમ છે નહીં. કથનમાં તો એમ કહેવાય કે પાણી ગરમ થયું છે, પણ એ વ્યવહાર નહીં નું કથન છે. નિશ્ચય પાણીના સ્વભાવથી જો તો કદી પાણી એના શીતળ સ્વભાવને છોડતું નથી. એમાં આત્મા છે બધાનો આત્મા સર્વજીવો, સર્વ જીવ છે સિદ્ધ સમજે સમજે છે. એમાં આત્માનો સ્વભાવ અકર્તા અર્થાત જ્ઞાયક હોવાથી જ્ઞાતા છે. એ જ્ઞાતાપણું એનો જ્ઞાયકપણું ત્રણ કાળમાં છૂટતું નથી, પણ હું જ્ઞાયક છું એમ શ્રદ્ધા જ્ઞાનમાં અજ્ઞાની આત્મા નહીં લેતો, નહીં શકતો, હું રાગાદીનો કરતા છું એમ તે માને છે. એટલી કે અજ્ઞાન છે ને એથી કરતા કર્મની પ્રવૃત્તિ અનાદિકાળથી ચાલે છે. રાગને હું કરવું ને ફળ એનું દુઃખ એને ભોગવું એમ એની પર્યાય ઉપર દ્રષ્ટિ હોવાથી આત્મા સ્વભાવે અકારક અવેદક હોવા છતાં, કરતા ને અભોગતા હોવા છતાં પણ એ ત્રિકાળ સામાન્ય સ્વભાવને નહીં લક્ષમાં લેતો, નહીં એનું જ્ઞાન કરતો, નહીં એમાં ઠરતો. અનાદિકાળથી આત્મા પોતે પોતાની ભૂલથી જ્ઞાતા હોવા છતાં કરતા માની બેઠો છે. હવે કરતા માને છે તો એની પરિણામમાં ભૂલ થઈ છે, પણ સ્વભાવ તો એ કરતા બની શકતો નથી. ભલે પાણી ઊંડું થયું ને બધા માને કે પાણી ગરમ થઈ ગયું, તો પણ પાણી શીતળ સ્વભાવ છોડતું એમ આત્મા અનાદિકાળ હું ભલે માને કે રાગનો હું કરતા છું, પણ આત્માનો સ્વભાવ એ અકર્તા પણ ત્રણ કાળમાં છૂટીને આત્મા કરતા બની શકતો નથી. પર્યાય અપેક્ષા એ વિશેષ અપેક્ષા એ કરતા થયો છે, પણ સ્વભાવ અપેક્ષા એ અકર્તા રહ્યો છે, બે એક સાથે ભાવ છે. શું કહ્યું? એક આત્મા છે એના બે પડખા છે, એક સામાન્ય પડખું એક વર્તમાન વિશેષ પડખું, પર્યાય નું પડખું. આમ પર્યાય ઉપર નજર છે તેથી પર્યાયમાં રાગાદીની ક્રિયા થતી જોઈને હું રાગનો કરતા છું એમ એને ભાષે છે, પણ એ પર્યાયને ગૌણ કરીને રાગ ઉપરથી લક્ષ હટાવીને સામાન્ય સ્વભાવ કે ત્રિકાળ જ્ઞાનાનંદ પરમાત્મા જ્ઞાયક તત્વ શુદ્ધ ચૈતન્ય તત્વ અંતરમાં બિરાજમાન છે એ તો અકર્તા અને જ્ઞાતા છે. એ આત્મા પોતાના સ્વભાવને છોડીને પર્યાયને કરે છે એમ છે નહીં. ત્યારે પર્યાય ને કોણ કરે છે? પર્યાય દ્રવ્ય નું કરતા નથી. જો દ્રવ્ય કરતા હોય તો એક સરખા પરિણામ નિરંતર થવા જોઈએ, પણ એક સરખા પરિણામ થતા જોવામાં આવતા નથી. માટે આત્મા એ સ્વભાવ થી એનો કરતા નથી, એ તો અકર્તા રહેલો છે. એમ આ કરતા કર્મ અધિકાર માં હું આત્મા કરતા ને રાગ મારું કર્મ, હું કરતા ને દયાના પરિણામ મારું કર્મ, હું કરતા અને જાત્રા નો વિકલ્પ ઉઠે એ મારું કર્મ, એમ અનાદિકાળથી સ્વભાવને ભૂલીને કરતા કર્મની પ્રવૃત્તિમાં પડ્યો છે અને દુઃખી થઈ ગયો છે. એ કરતા કર્મની પ્રવૃત્તિના નાશનો ઉપાય તોતેર ગાથામાં બતાવ્યો છે કે કરતા બુદ્ધિથી જે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન થઈ ગયું છે એના નાશનો ઉપાય શું એમ શિષ્ય પૂછ્યું. એને ઉત્તર આપે છે કે ભાઈ, તું તારા સ્વભાવથી જો, પર્યાયથી વિભાવથી ન જો, પર્યાય ઉપર નજર રાખીશ તો દ્રવ્યનો સ્વભાવ લક્ષક નહીં થાય. પરિણામને ગૌણ કરીને, પરિણામ ઉપર તે લક્ષ હટાવીને, તારા જ્ઞાનને તારા ત્રિકાળ સ્વભાવની સમીપ જઈને જો તો તને દેખાશે કે હું આ રાગ થાય છે એનો પણ અકર્તા છું, રાગ થાય છે એનો જાણનાર છો પણ કરતા નથી, એવી તને સમ્યક દ્રષ્ટિ પ્રગટ હશે. એ વાત અહીંયા કહી કે હું એક છું, શુદ્ધ છું, નિર્મમત્વ છું અને જ્ઞાન દર્શનથી પૂર્ણ છું. એવો સર્વનો આત્મા અત્યારે એવો રહેલો છે. પરિણામથી જોવાથી, પરિણામ ઉપર જોવાથી, નજર રાખવાથી આશ્રવ બંધ જણાશે પણ જીવ નહીં જણાય. જીવને જાણવો હોય તો છતાં પરિણામ ક્રોધાદી આશ્રવ તત્વ છે એને ગૌણ કરીને, એનું લક્ષ્ય છોડીને, ક્રોધને છોડીને નહીં પણ ક્રોધનું લક્ષ્ય છોડીને એક સામાન્ય તત્વ ભગવાન આત્મા જ્ઞાનાનંદ અંદર બિરાજમાન છે એનું લક્ષ્ય કરીને તું જો તો એમાં એમ દેખાય છે કે હું એક છું, હું અનેક રૂપ નથી. એમાં અનેકનો નિષેધ આવી જાય છે. પેલો એકનો બોલ છે, હું એક છું, એમાં હું અનેકપણે નથી થયો, થવાનો પણ નથી. નવ તત્વના ભેદો જે અનેકપણે દેખાય છે પર્યાયના, એ અનેકપણું એ સ્વાંગ છે આત્માનો સ્વભાવ. પર્યાયમાં અનેકપણું હોવા છતાં આત્મા અનાદિ અનંત, એકપણું છોડતો નથી અને અનેક રૂપે થતો, અનેક રૂપે થયો છું એ એની ભ્રાંતિ છે એ મધુસ્થિતિ. એક પણ છોડીને કદી ત્રણ કાળમાં આત્મા અનેક રૂપે થતો નથી. આત્મા એક પણ છોડીને એકનો બે ન થાય તો એકના નવ રૂપે તો ક્યાંથી થાય? વાંધા પડે છે ને, ત્યારે નિમણૂક કરે વચમાં મધ્યસ્થી ની, કઈ અમારા બે વચ્ચે વાંધો પડ્યો છે, ડાયો માણસ છે અને વચમાં નાખો, કઈ મનમોહન ગાંધી છે અને વચમાં નાખશો તો બે ને સમજાવીને કઈ સમાધાન કરાવશે. બે ને મળે છે તો ઓલા ને સમજાવે છે કે ભાઈ, સમજાવ્યા પછી એમાં આવે છે બીજા ભાઈ પાસે કે બહુ સમજાયો પણ એકનો બે થતો નથી. એમાં ભગવાન આત્મા ચિદાનંદ આત્મા છે એ એકનો બે પણ થતો નથી. દ્રવ્ય સામાન્ય વિશેષ પર્યાયપણે બે પણે પણ થતો નથી તો ન પણે તો ક્યાંથી થાય? ઊંચા પ્રકારની વાત છે ભાઈ. દ્રવ્ય દ્રષ્ટિ કર્યા વિના ભવનો અંત ત્રણ કાળમાં બનો નથી. ભલે કોઈને એકાંત લાગે તો લાગો, પણ વસ્તુની સ્થિતિ ત્રણ કાળમાં ફરે એમ નથી. જેને જેને સમ્યક દર્શન થાય છે એ એકને શ્રદ્ધામાં લેતા સમ્યક દર્શન થાય છે. નવ તત્વ અનેક રૂપ છે એને જાણવા રોકાય અને જે જ્ઞાનનો વિષય છે એને શ્રદ્ધાનો વિષય બનાવે તો મિથ્યા તો દ્રઢ થાય છે પણ સમ્યક દર્શન થતું. જયારે નવ તત્વ નથી, નથી એમ કોને કહ્યું? છે, નથી એમ ક્યાં છે? નવ તત્વો નવ તત્વ થી જોતા સત્યાર્થે ઉતાર હે. પણ જ્યાં હું એક મારા શુદ્ધાત્માની અંદર જાઉં છું, દ્રષ્ટિ લગાવું છું, તો એ એકમાં અનેક ભાવો કઈ દેખાતા નથી. હું તો એક રૂપ છું ભાઈ, એમ મને શ્રદ્ધા જ્ઞાન માં આવ્યું છે. હવે હું અનેક છું એમ શ્રદ્ધા થતી નથી. અનેક પણ ભલે પર્યાય ના ધર્મો માં હોય, પણ દ્રવ્ય સ્વભાવ તો અનાદિ અનંત એક રૂપે રહેલો. એક નો બે ન થાય તો એક નો નવ રૂપે તો ક્યાંથી થાય, એમ પેલો એક નો બોલ છે. એક ને લક્ષ્મણ જો લઈએ તો એને એકડો થઈ જા, મોક્ષ માર્ગ માં આવી જા. હું એક રૂપ છું અનાદિ અનંત, હું અનેક રૂપ થતો નથી. સોનું એક રૂપે રહે છે, એના નવ ઘાટ થાય છે ભલે, પણ નવ ઘાટ રૂપે સોનું થઈ શકતું અશક્ય છે. સોનાનો નવ ઘાટ માંથી પેલો ઘાટ થયો દ્રષ્ટાંત. એક ઘાટ રૂપે જો સોનું થાય, એકનો બે થાય તો એકનો નાશ થાય. શું કહ્યું? આ સમયસારની 11મી ગાથાના ભાવાર્થમાં કહ્યું છે પંડિતજી, જયચંદ પંડિત, ઉણા 200 વર્ષ પહેલા થયા, કે જીવોને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિકાળનો છે. વ્યવહાર અનાદિકાળનો એમ લખ્યું નથી, વ્યવહારનો પક્ષ અનાદિકાળનો છે. અને પરસ્પર આચાર્ય પણ ઘણા કરે, અને વળે જીનવાણીમાં નિશ્ચયનો અતાલમ જાણી વ્યવહારનો ઉપદેશ બહુ કરવામાં આવ્યો, પણ એનું ફળ સંસાર છે. પછી આગળ જઈને કહે છે કે જીવને શુદ્ધને નો પક્ષ કદી આવ્યો નથી. બોલો, અનાદિનો પક્ષ છે અને શુદ્ધાત્માનો પક્ષ કદી આવ્યો નથી. બોલો, અનાદિનો છે અને શુદ્ધને નો પક્ષ કદી આવ્યો નથી. અને એનો ઉપદેશ પણ વિરળ ક્યાં ક્યાં છે, પણ એનું ફળ મોક્ષ છે. એ શુદ્ધને નો ઉપદેશ એમ કહે છે કે આત્મા એક છે. અહીં ચાર મૂળ છે ને, ફરી કહી લેવા ઉકાણમાં એમ કહ્યું ભાઈ રસિકભાઈ, તો એક નો બોલ ચાલે છે. તો કહે છે કે જો સોનું પેલા નંબરના ઘાટ રૂપ થઈ જાય, એક ના બે પણ થઈ જાય તો એ પર્યાય નો નાશ થઈ જાય, સોના નો પણ નાશ થઈ જાય, અને બીજો ઘાટ થઈ શકે નહીં. ત્રીજો ઘાટ ન થાય તો નવ ઘાટ તો ક્યાંથી થાય? પેલા ઘાટ ના વ્યયમાં દ્રવ્ય નો નાશ થઈ જાય, પેલી એક પર્યાય જીવની થાય, પેલી દ્રષ્ટાંત રૂપે અધ્યત્વ ના દીધી, પણ આ પર્યાય રૂપે હું થયો એમ જો માનવા જાય તો પર્યાય ના નાશે દ્રવ્ય નો નાશ થતા દ્રષ્ટિમાં દ્રવ્ય એને આવી શકતું નથી. દ્રવ્ય નો નાશ ન થાય પણ દ્રષ્ટિમાં દ્રવ્ય આવતું નથી, એટલે એની અપેક્ષા એ તો નાસ્તિક થઈ ગયો. એક નો બે ન થાય તો નવ રૂપે તો ક્યાંથી થાય? આ શુદ્ધ નહીં નો ઉપદેશ વિરલ છે, ક્યાં ક્યાં છે? આ તો ગુરુદેવના પ્રતાપે સુધની નો ઉપદેશ બહાર આવ્યો, બાકી હતો જ. પંડિતજી લખે છે, જયચંદ પંડિતજી, કે આ ગુરુ પરંપરા તૂટી ગઈ હતી, અત્યારે આ ગુરુ પરંપરા રહી નથી. આ ગુરુ પરંપરા પાછી આવી આપણા ભાઈ જોગે શુદ્ધની નો ઉપદેશ બહાર આવ્યો. અશુદ્ધની નો ઉપદેશ, વ્યવહારની નો ઉપદેશ તો જ્યાં જાઓ ત્યાં મળશે, પૂર્ણ કરો તો ધર્મ થાય, અને શાસ્ત્ર વાંચો તો જ્ઞાન થાય. હરામ શાસ્ત્ર વાંચવાથી જ્ઞાન થતું હોય, શાસ્ત્ર નો અભ્યાસ કરવાથી જ્ઞાન ન થાય. આત્માનું અવલંબન કરે તો આત્માનું જ્ઞાન થાય, ત્યારે શાસ્ત્ર ને નિમિત્ત માત્ર કહેવામાં આવે છે, પણ એ કઈ જ્ઞાન નો કરતા આગળ બનતું નથી. માટે પેલો હું એક છું એમ તમે વિચારો એમ કે છે. પછી બીજા બોલમાં એમ કહ્યું કે હું શુદ્ધ છું. જયારે શિષ્યને એમ થાય પ્રશ્ન કે વર્તમાનમાં અશુદ્ધતા છે, એનો સદભાવ છે, એ અશુદ્ધતાનો તો હજી નાશ થયો નથી, અને હું શુદ્ધ છું એમ વિચારી શકાય? વિચારવાથી કઈ દોષ તો નહીં લાગે? કઈ ના, બિલકુલ દોષ નહીં લાગે. તું એમ વિચાર કે પર્યાય અપેક્ષા એ શુદ્ધ છું, તો દોષ છે, પણ અમે તને પર્યાય અપેક્ષા એ શુદ્ધ છું એમ વિચારવાનું કેતા નથી. અમને ખબર છે કે તારી પર્યાય અશુદ્ધ છે અને પર્યાય ની અશુદ્ધતા તે સ્વીકારી છે. એ અશુદ્ધતા ના નાશ નો ઉપાય તે મને બુઝ્યો છે, એટલે એટલો તો સ્વીકાર તું કરીને પ્રશ્ન પૂછી રહ્યો છો કે પર્યાય માં અશુદ્ધતા છે. હવે તું શુદ્ધ છું એમ તું વિચાર, ત્યારે મારે એમ તને કેવું છે કે પરિણામ માં અશુદ્ધતા ભલે હો પણ દ્રવ્ય હું શુદ્ધ છું એમ તું વિચાર. દ્રવ્ય હું એક, દ્રવ્ય શુદ્ધ, દ્રવ્ય નિર્મમત્વ અને દ્રવ્ય જ્ઞાન દર્શન થી પરિપૂર્ણ આત્મા એક, એના પડખા બે, પેલું વર્તમાન પડખું ગૌણ કરીને ચિકાળી પડખા થી જો જે જીવ વિચારશે, સાંભળશે, વિચારીને નિર્ણય કરશે, એને અવશ્ય આત્માનો અનુભવ થવાનો છે. પણ એકાંતે પર્યાય ના પડખામાં ઉભીને પર્યાય ની ટીકા કેળા કરશે, આમ તો થાય છે, આમ તો છે, આમ તો છે, આમ આગળ માં લીધું છે, આમ શાસ્ત્ર માં લીધું. હવે શાસ્ત્ર માં શું લખ્યું છે તને ખબર? શું પડે? આગમ નો મર્મ પણ જ્ઞાની ના હૃદયમાં છે, આગમ નો મર્મ આગમ માં નથી. અનુભવી પુરુષ ના હૃદયમાં એ મર્મ રહેલો છે આગમ માં. આગમ ને શું કેવું છે એ અજ્ઞાની જાણી શકતા નથી. કહે છે કે હું શુદ્ધ છું, તને કઈ ગભરાટ ની જરૂર નથી કે પર્યાય માં અશુદ્ધતા છે, તારી પર્યાયમાં અશુદ્ધતા છે એમ જાણજે. પર્યાયમાં શુદ્ધતા થઈ ગઈ છે એમ ન જાણી તો દોષ છે, તો જ્ઞાન નો દોષ થશે. પર્યાયમાં અશુદ્ધતા છે એને હવે તું એ વિચારને બંધ કરી દે. એ વિચારને બંધ કરીને તારા વિચાર નો વિષય બીજો બના, તારા ઉપયોગ નો વિષય જે પર્યાય બને છે, પર્યાય થી જોઈશ તો અશુદ્ધતા છે. હવે પર્યાય ને જોવાનું સર્વથા બંધ કરી દે, પર્યાય તરફ નું લક્ષ હટાવી દે. અદ્વિતીય ચક્ષુ નીકળ્યું છે 114 ગાથા પ્રવચન સાર ની, એના ઉપર ગુરુદેવના 3 વ્યાખ્યાન, એમાં અત્યારે આ ધ્યાન ની શિબિર લાગે છે બહુ ચારે બાજુ ધ્યાન ની શિબિર, એમાં ધ્યાન ની વિધિ લખી છે. શુદ્ધ આત્મા નું ધ્યાન કેમ કરવું અને પરનું ધ્યાન કેમ છોડવું અને સ્વનું ધ્યાન કેમ કરવું એમ એમાં લખ્યું છે. ક્યાંય કોઈને પૂછવા જવાની જરૂર પડે હું આપણા ગુરુદેવે સર્વસ્વ આપીને ગયા છે. એમાં ધ્યાન નો પ્રયોગ બતાવ્યો છે કે તમારે શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી હોય તો તમારા પરિણામને જાણવાનું સર્વથા બંધ કરી દો. અહીંયા કે છે કે પરને જાણવાની તો આ વાત અહીંયા છે, એનો ન્યાય આપે છે કે આત્મા એક છે, એના પડખા બે છે, એક સામાન્ય ને વિશેષ. તો સામાન્ય ને વિશેષ ને જાણનારા બે જ ચક્ષુ છે, ત્રીજી ચક્ષુ નથી. અવલોકન કર તો તને આત્મા દેખાશે અનુભવમાં આવશે, ને પછી આત્મા નો અનુભવ થયા પછી પર્યાય ને જો તો કઈ વાંધો નથી. પણ દ્રવ્ય ને જોવાનું ભૂલી અને કા પર્યાય ને કરું રાગ ને અને કા પર્યાય રાગ ને જાણું, કેમ કે 12મી ગાથામાં જાણેલો સૃજનમાં લખ્યો છે તો કરવાની ના પાડો તો કઈ નઈ, રાગ ને નહીં કરું, કેમ કે રાગ ને કરું તો મને દુઃખ થાય. એટલે દુઃખ ના ભય થી રાગ નું કરતા પણ તો હું વિચાર માં છોડું છું, અનુભવ થી તો છોડતો બરનો દીકરો છે, છોડતો ગરીબ માં નથી, પણ વિચાર માં લાચાર થઈને રાગ નું કરતા પણ વિચાર માં છોડે છે કે રાગ કરું તો એનું મને દુઃખ આવશે. પણ રાગ ને જાણવું જાણવું ને જાણવું એ છોડતો નથી, ત્યાં સુધી ત્યાં ને ત્યાં ઉભો છે, એ કિંચિત માત્ર આગળ વધ્યો નથી. અર્થાત સુધરી ના પક્ષમાં પણ આવ્યો, અનુભવ તો દૂર રહ્યો. એ વિષય 114 ગાથા અને અદ્વિતીય ચક્ષુ નીકળ્યું છે એમાં ગુરુદેવે બહુ સ્પષ્ટીકરણ કર્યું છે, અને મૂળ કુલકુંડ ભગવાનની ગાથામાં અમરચંદ્ર આચાર્ય એનો વિસ્તાર ગુરુદેવ કર્યો છે. ધ્યાન કેમ થાય આત્માનું એમાં એનો પ્રયોગ બતાવ્યો છે. એ અહીંયા ધ્યાન નો પ્રયોગ બતાવે છે કે હું એક છું એમ તું ધ્યાનમાં લે. એક છે એ ધ્યેય છે, હું એક છું એવો વિચારને ધ્યાન કહેવામાં આવે, એ વ્યવહાર ધ્યાન છે. અને હું એક છું, એકમાં એકાકાર થઈને નીકળ છૂટે તો નિત્ય ધર્મ ધ્યાન પ્રગટ. હવે બીજો બોલ, હું શુદ્ધ છું, હું શુદ્ધ છું. એથી એમ કે છે કે પેલા પડખામાં તારી પર્યાયમાં અશુદ્ધતા છે, એને તું જાણજે. એ પર્યાય શુદ્ધ છે એમ અમે તને શીખડાવતા નથી. પર્યાયમાં અશુદ્ધતા છે, પણ પર્યાયની અશુદ્ધતા કેમ ટળે એનો ઉપાય હું તને બતાવું છું. કે પર્યાયમાં અશુદ્ધતા છે, એને ગૌણ કરી, એનું લક્ષ છોડી, અને પરિણામની સાથે સાથે અન્વય રૂપે રહેલો ધ્રુવ પરમાત્મા, શુદ્ધ ચૈતન્ય ઘન પરમાત્મા બિરાજમાન છે. એ ત્રણેકા શુદ્ધ છે. તીવ્ર મિચ્છાત્વની અવસ્થા વખતે, પર્યાયમાં અશુદ્ધતા વખતે પણ દ્રવ્ય શુદ્ધ રહી ગયું છે. આ ભેદજ્ઞાનનો મંત્ર છે. એમ શુદ્ધ આત્મા ઉપર દ્રષ્ટિ પડતા, એ શુદ્ધનું ધ્યાન કરતા, શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ જાતમાં મેળવે. જો શુદ્ધનો બોલ છે તો ધ્યાનથી ગાતા કાઢો. કેમ પ્રગટ થાય એનો ઉપાય છે. જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ મેળવે. હું શુદ્ધ છું એમ જે આત્મા શુદ્ધનું ધ્યાન કરશે તો એની પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થઈ જશે. અને હું મિથ્યા દ્રષ્ટિ છું, હું રાગી છું, ને હું દોષી છું, ને હું અજ્ઞાની છું એમ પર્યાયનું ધ્યાન કરશે તો એને અશુદ્ધતાની પ્રાપ્તિ થયા કરશે, પણ એ અશુદ્ધતા થશે નહીં. બીજા બોલમાં કહ્યું, અણશુદ્ધ જાણે આત્મને, અણશુદ્ધ આત્મ જ તેલ હે. મા સિદ્ધાંત બે લીટીમાં છે. આ દ્રવ્યને પર્યાયના ધ્યાનની વાત છે. પરનું નિમિત્તનું ભેદનું ધ્યાન કરતા કરતા આત્મ ધ્યાન ને રુદ્ર ધ્યાન થાય છે. અને સામાન્ય સિદ્ધાંત ભગવાન શુદ્ધ છું એનું ધ્યાન કરતા આત્માને ધર્મ ધ્યાન સમય દર્શન કરતા થાય છે. અભર છે, કઈ પ્રેમ આમાં નથી. સર્વજ્ઞે કહેલી વાત અનુભવીને સંતોએ શાસ્ત્ર લખ્યા છે. અને આપણની પરંપરામાં કરુણા કરીને ગુરુદેવ પાસેથી આપણને આ વાત મળી છે. એ અભર છે, જે સ્વીકાર કરશે એનું કામ થશે. આત્મા એક, એના પડખા બે. પર્યાય ઉપર પર્યાય ને પોતાનું માને તો મિથ્યાત્વ છે. અને દ્રેય સ્વભાવ ને આ દ્રેય સ્વભાવ તે જ હું છું એમ શ્રદ્ધા જ્ઞાન માં લેતા તેને સમય જ્ઞાન પ્રગટ થઈ જાય છે. ત્યારે પર્યાયમાં શુદ્ધતા ટળી જાય. જે શુદ્ધ જાણે આત્માને, જે એટલે બધા તો નહીં, કો દેખો જી, જે શુદ્ધ જાણે આત્માને, પણ સંસારી છું ને હું તો અશુદ્ધ છું ને, એ વખતે આત્મા શુદ્ધ ક્યાં છે ને કેવી રીતે મારું ધ્યાન કરવું? કે સાંભળ, આત્મા અશુદ્ધ થયો જ નથી ને, એ અશુદ્ધતા તારા સ્વભાવમાં પેઠી નથી ને, એ અશુદ્ધતા બહાર લોટે છે, એ અંદર પ્રતિષ્ઠા પામતી નથી. તારા ઘરમાં અશુદ્ધતા આવી નથી, એવું તારું ઘર ચિદાનંદ આત્મા શુદ્ધ ત્રણે કાળ રહેલો છે. એ શુદ્ધનું ધ્યાન કરીને, હું અશુદ્ધ છું, અશુદ્ધ છું, પાપી છું, મિથ્યા દ્રષ્ટિ છું, અજ્ઞાની છું, એને કાં તું યાદ કર, એનું ધ્યાન કરીશ તો આચાર્ય ભગવાન કહે છે કે અણશુદ્ધ આત્મા તને પ્રાપ્ત થશે. મિથ્યા તો કાયમ રહેવાનું છે. તારા લખણ એવા દેખાય છે અત્યારે, કેમ કે તું એને આગળ કરી રહ્યો છો, જેને પાછળ કરવું જોઈએ એને આગળ કરી રહ્યો છે. કે પર્યાયમાં તો આમ છે ને, પર્યાયમાં તો રાગ છે ને, પર્યાયને તો જાણવી જોઈએ ને, રાગને આત્મા નથી કરતો તો કોણ કરે છે? એમ અનાદિ કાળથી જ્ઞાની મળ્યા છતાં પણ એની આડોળાય છોડતો. એવો એક પાઠ છે, એક માણસ સૂતો હોય અને કાં તો પોતાની મેરે જાગે અને કાં કોક એને જગાડે. જરા પ્રમાદી હોય તો સવારના કે ઉઠો ઉઠો ભાઈ, માતાજી એને જગાડે. કાં પોતાની મેરે જાગે ને કાં કોક જગાડે તો જાગે. હવે પોતાની મેરે તો જાગ્યો નહીં, પણ જયારે જગાડ ના નીકળ્યા કે તારો આત્મા શુદ્ધ છે, એમ સિંહ ગર્જન આવી. ના ના, આ સંસારી ભલે એક એ વાત તો નિશ્ચય ની વાત કહેતા છે, બાકી વર્તમાનમાં તો અશુદ્ધતા છે. હવે પાણી મેલું છે, આપણે નજરે જોઈએ છીએ, અને આ ચેરીજન આવ્યા છે નેકટાઈ વાળા. આ પાણી સ્વચ્છ નિર્મળ નિર્મળ નિર્મળ, આ હા પાણી કઈ સ્વચ્છ છે. પેલા ગામડિયા ને ભેગા પીડા, એના સાથીદાર ને એના જેવા, કે આ પાણી આ લોકો કે છે નેકટાઈ વાળા આવ્યા છે તેરના હોટલ લઈને પાછી, કે આ પાણી સ્વચ્છ સ્વચ્છ દેખાય છે એકદમ. એ ખોટા કે આપણે બધા સાચા છીએ, શું આ એક સાચો અને આપણે બધા ખોટા? પાણી મેલું મેલું ને મેલું છે, એમ એને સ્વચ્છ પાણીની પ્રાપ્તિ થઈ શકતી નથી. એમ અહીંયા તારી મેળે તો જાગ્યો નહીં, પણ થોડા અમુક જીવોનો કાળ પાક્યો, એના નિમિત્તે એનો અહીંયા જન્મ થયો. સમોસરણ ની વાત પણ એવી છે, સમોસરણ છે ને ભગવાન નું, શંકર ભગવાન નું, એક સ્થળે થી બીજે સ્થળે જાય એને કઈ ઈચ્છા તો નથી કે ફલાણે ગામે જવું, કાટોપ જવું, મલાડ જવું, દાદર જવું, એવી કઈ ઈચ્છા તો એને નથી. પણ સ્વયં ત્યાં જીવો એ યોગ્યતા વાળા હોય ત્યાં એનું સમોસરણ ઈચ્છા વિના જાય છે, ધોધમાર પાણી કરે છે, અને ઘણા જીવો એ સમોસરણ માં પામીને બહાર નીકળે. ખાલી હાથે આવ્યા હતા અને ત્રણ રતન લઈને બહાર નીકળે છે વાણી સાંભળતા. ગૌતમ ગંધર્વ નું એક બન્યું ને, ત્યાં વાણી સાંભળી હૃદય પડતો થયો, સમ્યક દર્શન થયું, દીક્ષા અંગીકાર કરી, ચાર જ્ઞાન કર્યું. એમ કે છે કે આપણે આપણી મેરે તો ન જાયગા, પણ ધર્મ પિતા ને કરુણા થઈ અને સર્વજ્ઞ ભગવાન ના જ્ઞાન માં આવ્યું કે આ ઘણા જીવો ત્યાં ત્યારે વાળા છે. આ રાજકુમાર ત્યાં જઈને આનો ધર્મ નહીં પ્રચાર, કુન કુન ભગવાન ની વાણી એ અહીંયા પ્રચાર કરશે. ને ઘણા જીવો માનસે ગુરુદેવે કહ્યું મલાડમાં કે અમને તો શ્રીમંદર ભગવાને અહીંયા બદલા, કેમ કે શ્રીમંદર ભગવાન ના જ્ઞાન માં એમ આવ્યું કે આ રાજકુમાર નો જીવ ત્યાં જઈ અને કુનકુન ના શાસન ને નિપાવશે, એમ શાસન ને એના જ્ઞાન માં એમ આવ્યું, એનો અર્થ અમને અહીંયા બોકલા છે. એટલે જ્ઞાની ની વાણી વાંદરી ન હો, જ્ઞાની ની વાણી ખરે ને કોઈ ન પામે એમ ત્રણ કાળ માં બની શકે. થોડા પામે કે જાજા પામે સંખ્યા ની જરૂર ગૌણ છે. એ વાણી દિવ્યત્વ ની છૂટી અહીંયા ચિત્રપટ છે, દિવ્ય ધ્વની છૂટી ગુરુદેવ ની આયા. અને ઘણા જીવો કેટલાક થોડા કોક કોક પાયમાં બીજા રસ્તે ચેડા, કેટલાક ને ઊંડા સંસ્કાર આવ્યા, કોઈ હજી આ ભાવમાં પામશે, કોઈ ભવિષ્યમાં પણ પામશે, એમ અંદર ઘણી જીવોની તૈયારી ભાઈઓ બહેનો ની રહેલી. એ તો કોઈ ભાઈઓ બહેનો ની અંદર જયારે અમે મળીએ છીએ ત્યારે અમને ખ્યાલ આવે કે પણ બીજાની વાત કરવામાં બીજો સહન કરી શકતો નથી, ઈર્ષા થઈ જાય એવી આ સ્થિતિ છે. ભાઈ આ તો મારે એની તરવાર છે, મોડા રહી જાય, વેલા રહી જાય ને મોડો આવી પામી જાય. આપણી નજર સામે સોગાની જી નું આપણે નજર સામે જોયું ને દ્રષ્ટાંત છે ને, આ તો જીવ તો જાગતું અને ગુરુજી ના ત્રિમુખે વાત કરેલી છે. એમ આયા કે છે કે તું શુદ્ધ નું ધ્યાન કર, જો તારે શુદ્ધ થવું હોય પર્યાયે તો તું શુદ્ધ નું ધ્યાન. એ ધ્યાન ના બે પ્રકાર છે, એક વિકલ્પાત્મક ધ્યાન અને એક નિર્વિકલ્પ ધ્યાન. પેલા વિકલ્પાત્મક ધ્યાન માં હું શુદ્ધ છું એવા જીવ પક્ષ માં આવી જાય છે, અને હું શુદ્ધ છું એવા પક્ષ માં આવ્યા પછી પક્ષાતિક્રાંત થઈ અને શુદ્ધ નો પ્રત્યક્ષ અનુભવ કરીએ ત્યારે પર્યાય માં શુદ્ધતા પ્રગટ થઈ જાય. અશુદ્ધતા નો વ્યય ને શુદ્ધતા નો ઉત્પાદ, આશ્રમ નો નિરોધ અને સમર નો ઉત્પાદ થાય છે શુદ્ધ ના લક્ષ્ય. શુદ્ધ ના લક્ષ્ય પર્યાય શુદ્ધ થાય છે. એ શુદ્ધ પર્યાય ને મેં કરી એમ એના શ્રદ્ધામાં છે, એ થાય છે એને જાણું છું, હું એનો કરનાર નથી એમ દ્રષ્ટિમાં શ્રદ્ધામાં કાયમ સંસ્કૃતિને રહે છે. હું શુદ્ધ છું એનું તું ધ્યાન કર તો પરિણામમાં શુદ્ધતા છે અમને ખબર છે, પણ એનો નાશનો ઉપાય આ છે, આત્માનું ધ્યાન કરો. હું એક છું એકનું ધ્યાન કરો, આત્મા તો એક જ છે, પણ એના ચાર પ્રકારના વિશેષણ થી એકને સમજાવે. આત્માના ચાર પ્રકાર નથી, આત્મા તો એક જ પ્રકારે છે, પણ હું એક છું એમાં અનેક નો નિષેધ કર્યો. હું શુદ્ધ છું એમાં હું અશુદ્ધ નથી. શું કહ્યું? એક નાયક તત્વ છે એ શુદ્ધ છે, અને નાયક તત્વ અશુદ્ધ નથી. એમ અતિ નાતી અનેકાંત કરીને શુદ્ધ નું ધ્યાન કરતા પરિણામમાં શુદ્ધતા પ્રગટ થાય છે. પછી ત્રીજો બોલ, નિર્મમત્વ છું. નિર્મમત્વ ના બોલ માં એમ કહ્યું, લક્ષણ પડે જગત ના જીવોને પણ જે વસ્તુ સ્થિતિ કે પડે તારી પર્યાયમાં રાગાદી ને ક્રોધાદી થાય છે એનો હું સ્વામી છું, એ તારી જે બુદ્ધિ થઈ છે ને એ મિથ્યા બુદ્ધિ. તો પ્રભુ રાગ ને હું કરું ને રાગ મારો છે, રાગ તો મારો છે, કઈ રાગ લાકડામાં થોડો થાય છે, લાકડાની સત્તામાં નથી, મારી સત્તામાં થાય છે. માટે હું કરું તો થાય છે, ને ન કરું તો ન થાય. એમ કરીને અજ્ઞાની જીવ રાગ ના કરતાપણા ને પોષે ને વિચાર ને પોષે છે, એ રાગ નો સ્વામી પણ બની ગયો છે. એને લાયક શિષ્ય પ્રશ્ન કર્યો કે આ રાગ નો સ્વામી ધણી હું નથી તો કોણ છે? મને કોઈ માલિક બતાવો તો હું એનું માલિક ગુણ છોડી દઉં. રાગ નો કોઈ ધણી માલિક બતાવો તો હું ધણી પણ થોડી દઉં. ત્યારે જીવ ધણી માં કે ક્રોધાદી ભાવો નો વિશ્વરૂપ પર્યાય માં જે થાય છે એનો સ્વામી પૂદગલ છે. એ જળનો સ્વામી જળ હોય, ભેષ નો સ્વામી પાડો હોય, ગુરુદેવ કહેતા તો એનો સ્વામી નથી. તું તો ચૈતન્ય પરમાત્મા છો, રાગનો સ્વામી રાગનો ધણી તું કેમ હોય શકો શકે? તો કોણ જેનો ધણી છે કે પૂદગલ છે? કે એ તો સમ્યક દર્શન થયા પછી કે પહેલા? સમ્યક દર્શન થયા પછી તો રાગ નો સ્વામી પૂદગલ થયો તો પણ અમે કચવા તે મને હા પાડશું, બ્રહ્મથી તો હા નહીં પાડીએ. પણ અજ્ઞાન દશા છે, આ રાગ થાય છે એનો હારે મારે સ્વસ્વામી સંબંધ છે, સ્વ ને હું એનો સ્વામી, અને એ કરતા કર્મ સંબંધ છે. સ્વામી તો સંબંધ છે એટલે કરતા કર્મ સંબંધ છે, સ્વામી તો સંબંધ હોય છે, ભોગતા ભોગ્ય સંબંધ છે, વેદ્ય વેદક છે એની હારે મારો દુઃખ નું, અને એ મારા આધારે થાય છે રાગ. એમ રાગ ના સ્વામી પણ આની ભ્રાંતિ થી અનેક પ્રકારનો સંસાર ની ઉભો કરતો હતો. એ નિર્મમત્વ આત્માનું ધ્યાન કરતા એકનું ધ્યાન શુદ્ધ નું ધ્યાન, હવે નિર્મમત્વ નું ધ્યાન આવે છે. ધ્યાન નો વિષય ધ્યાન કે પર્યાય છે દ્રવ્ય, અને દ્રવ્ય સામાન્ય નું ધ્યાન કરતા ધ્યેય નું ધ્યાન કરતા ધ્યેય અને ધ્યાન ની એકતા તેને ધ્યાતા કહેવામાં આવે. ધ્યાન કરનારો પુરુષ થઈ ગયો. ધ્યેય અને ધ્યાન ના ભેદ નો વિલય થાય છે ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં આત્મા ધ્યાતા બને છે. હવે નિર્મમત્વ છું હું, નિર્મમત્વ શા માટે છું? કે આ રાગ ની મમતા મને છે ને રાગ મારો છે એ મને ભાસે છે ને, તો રાગ નું મારાપણું ક્યારે છોડું? કે કોક એને માલિક બતાવો તો મારાપણું છોડી દઉં. ત્યારે આચાર્ય ભગવાન કહે છે કે રાગ નો સ્વામી પૂજલ, રાગ નો સ્વામી ચેતન આત્મા. રાગ જળ અચેતન છે, ન જાણે આંધળો, ન જાણે પોતાને, ન જાણે જાણનાર ને, આંધળા છે એ રાગ. અચેતન છે, અચેતન નો અર્થ સ્પર્શ સ્કંધ વર્ણ છે એમ નહીં, પણ એનામાં જાણવાની ક્રિયાનો અભાવ છે, એમાં જ્ઞાન નો અંશમાં નથી. તે અપેક્ષા એ રાગ ને જળ અચેતન કહ્યું છે. એનો સ્વામી પૂજલ છે, એનો સ્વામી તું નથી. હે હું આનો સ્વામી નહીં, આનો સ્વામી પૂદગલ, તો એના સ્વામી પણ સદાય નહીં પરિણમતો હોવાથી એક સમય પણ એના ધણી પણ હું થતો નથી. હું થયો છું એમ માને છે છતાં પણ એ થઈ શકતો નથી. ચેતન જરૂર થઈ શકે એની એની માન્યતામાં ભૂલ છે, વસ્તુ કઈ ચડતી. એમ જ્યાં જાણવામાં આવ્યું કે આ રાજ નો સ્વામી પૂદગલ છે હું નહીં, તો હું ત્રણેય કાળ નિર્મમત્વ છું. પરિણામમાં મમતા છે, એ પરિણામમાં મમતા ના પૂછો છે, પરિણામમાં મમતા નથી એમ નથી. અજ્ઞાની જીવને પરિણામમાં મમતા, દેહ મારો, રાગ મારો, મોટર મારી, કુટુંબ મારો, પુત્ર મારો, મારું મારું કરીને મરે છે. પણ મારું થતું એક પરમાણુ પણ આત્માનું થઈ જતું, મારું મારું કરે અને ભાવ મરણે ભલે મરે તો પણ પરમાણુ એક એનું થતું. એમ જ્યાં નક્કી થાય છે કે આ પૂદગલ એનો સ્વામી છે, દેહ નો ધણી પૂદગલ, આઠ કર્મ નો ધણી પૂદગલ અને વ્યવહાર રત્નત્રયના પરિણામ નો ધણી પણ પૂદગલ છે, હું એનો ધણી નથી. ક્યાં દ્રષ્ટિ પર્યાય ઉપરથી ખસી અને દ્રવ્ય ઉપર આવે છે, ત્યારે દ્રવ્યને જોતા હું ત્રણેય કાળ નિર્મમત્વ છું. એમ નિર્મમત્વ આત્માનું ધ્યાન કરતા પરિણામમાં આત્મા નિર્મમત્વ થાય છે, એક સમય પણ પરિણામમાં મમત્વ હોવા છતાં હું મારું નિર્મમત્વ પણ છોડીને એ પર્યાયમાં મમત્વ છે એવો હું થઈ શકતો નથી. એમ જાણીને જયારે નિર્મમત્વ આત્માનું આત્મા ધ્યાન કરે છે, નિર્મમત્વ છું, હું નિર્મમત્વ છું એવો પાઠ છે. મારે નિર્મમત્વ થવું છે એમ નહી, એવા શુદ્ધ આત્માનું નિર્મમત્વ આત્માનું આત્મા જયારે ધ્યાન કરે છે ત્યારે પરિણામમાં જે મમતા હતી અનાદિકાળની, રાગ મારો ને દીકરો મારો ને દીકરી મારી, મોટર મારી, બંગલો મારો, આ પૈસા મારા, અને આ વ્યવહાર રત્નત્રયના પરિણામ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની ભક્તિ, ભક્તિના ભાવનો સ્વામી બનતો હતો, એ સ્વામી પણ છૂટી ગયું. નિશ્ચય ભક્તિ થતા વ્યવહાર ભક્તિ રહી ગઈ, વ્યવહાર ભક્તિ રહેવા થતા સ્વામી પણ આવતો. પરિપૂર્ણ અવસ્થા ન થાય ત્યાં સુધી વ્યવહાર ભક્તિના ભાવ આવે ખરા. હું કરું છું ને થાય છે એમ હવે ને તું આવે છે, થવા યોગ થાય છે એને જાણનાર જાણું છું, એને જાણું છું એ પણ દર્પણની સામે જોતા જોતા જેમ દર્પણમાં બીજા પદાર્થોનો પ્રતિભાસ થાય છે અને દર્પણની સામે દર્પણ પણ ગણાય છે અને દર્પણ પ્રતિબિંબો પણ ગણાય છે, એ બિંબને જોવા માટે બિંબનું લક્ષ્ય કરવું પડતું નથી, દર્પણ સામે જોયા કરવાનું છે. એમ આ જ્ઞાનની સામે જોતા આત્મા પણ ગણાય અને એમાં પડતા પ્રતિબિંબ ભક્તિનો ભાવ રાગ આવ્યો એ પણ એમાં જણાય છે કે ભિન્ન છે, રાગ ભિન્ન ને જ્ઞાન ભિન્ન છે. એમ નિરંતર સંકીર્તિને પરિણમન જ્ઞાન ધારા અને કર્મ ધારા સાથે રહે છે. આવા નિર્મમત્વ આત્માનું ધ્યાન કરતા આત્માને મમતા અનાદિકાળની હતી એ મમતા છૂટી જાય છે અને પરિણામમાં પણ અંશિક નિર્મમત્વ પ્રગટતા થાય છે. નિર્મમ હું આ મારું છે એવું શ્રદ્ધામાંથી બિલકુલ નીકળી જાય. પછી આગળ ચોથો બોલ, હું દર્શન જ્ઞાનથી પરિપૂર્ણ છું. આ કેનું ધ્યાન કરવું કે આત્માનું, એ આત્મા કેવો છે, કેવા આત્માનું ધ્યાન કરવું કે હું એક છું, શુદ્ધ છું, નિર્મમ છું. ચોથો બોલ, હું દર્શન જ્ઞાનથી પરિપૂર્ણ છું. ત્યારે શિષ્ય કહે છે કે વર્તમાનમાં આ દર્શન જ્ઞાન ની અપૂર્ણ પર્યાયો છે, એનું શું થશે કે એને એમાં રહેવા દે, એને એમાં એને આઘા પાછી કરિશ્મા, રાગને રાગમાં રહેવા દે, સોક્ષમ જ્ઞાનને ભાવમાં પર્યાયમાં રહેવા દે, કે આગું પાછું કરિશ્મા. જૈન દર્શનમાં કરવાની વાત નથી, જાણવાની વાત છે. એ પણ દ્રવ્યને જાણતા જાણતા પર્યાયને જાણવાની વાત છે, દ્રવ્યને જાણવાનું છોડીને પર્યાયને જાણે મિચ્છા દ્રષ્ટિ છે. ઘર્ષણ પડે પણ વસ્તુનો સ્વભાવ તો જે છે તે રહેવાનો છે, કઈ ફરવાનું નથી. ગુરુદેવ કહેતા હતા કે આ સત ફરે એમ નથી, જગતને ફરવું પડશે. આ સંતોએ કહેલી વાત અને આપણા શ્રી ગુરુએ કહેલી વાત વસ્તુના સ્વભાવના ઘરની વાત છે. હું જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છું, પણ પરિપૂર્ણ તો અર્યંત અને સિદ્ધ હોય, હું દર્શન જ્ઞાનથી પરિપૂર્ણ છું એમ વિચારવા કઈ દોષ તો નહીં આવી જાય ને પ્રભુ? તો કે ના, કઈ દોષ નહીં આવે. હું જે તને કહું છું એ પર્યાયમાં દર્શન જ્ઞાનથી પરિપૂર્ણ છું એમ હું તને શીખડાવતો નથી, એમ હું બોધ આપતો નથી. પરિણામમાં તો અલ્પજ્ઞતા છે તારી પર્યાયમાં. હું પણ જાણું છું, તું પણ જાણે, અને સર્વજ્ઞ ભગવાન તારી પર્યાયમાં અલ્પજ્ઞતા કેમ જાણે છે? સર્વજ્ઞ જાણે, તું જાણ ને હું એ જાણું. પર્યાયમાં અલ્પજ્ઞતા છે, સૂક્ષ્મ જ્ઞાન છે, એક સાય જ્ઞાન થયું નથી. અને જે પર્યાયનું નામ પરમ પારણામિક ભાવ પણ નથી, સાય પણ નથી, ને પારણામિક ભાવે પર્યાય નથી, અલ્પજ્ઞતા છે. વિકાસ જ્ઞાન દર્શન નો ઉધાર કરો છે એને એમાં રહેવા દે, એને આગું પાછું કર્યા, અને આત્મા છે એમ જાણવાનું પણ છોડીને એક દ્રવ્ય સામાન્ય પર્યાયની સાથે સાથે રહેલું અન્વય રૂપ સોનાના ઘાટની સાથે સાથે સોનું રહેલું છે. બેનો જયારે સોનું ખરીદવા જાય છે દાગીનો, ત્યારે એની નજર ઘાટ ઉપર છે, અને સોના સોનાની વેચનારની દુકાનદારની નજર સોના ઉપર રહે છે, એની ઘાટની કિંમત એને કઈ લાગતી નથી. એમ આ સૂક્ષ્મ જ્ઞાનની પર્યાય ઉગાડ અલ્પ છે, જ્યાં દેખવાની ક્રિયા પર્યાયમાં થાય છે, નથી થતી એમ નથી. એને એના સ્થાનમાં રહેવા દે, એને આગું પાછું કરવું નથી, એને ફેરવું નથી, એ પર્યાયને પૂર્વ પૂર્ણ કરવી નથી. પર્યાયને પર્યાયના સ્થાનમાં રહેવા દે, જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં રહેવા દે, ત્યાંથી લક્ષ છોડી અને દ્રવ્ય સામાન્ય લક્ષ કર. અગમાનમાં જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છે. આ એક પડખાનું જ્ઞાન છે, પણ બીજા પડખાનું સામાન્યનું જ્ઞાન જગતને જીવોને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ભવનો અંત આવતો. હું જ્ઞાન દર્શનથી વર્તમાન પરિપૂર્ણ છું એવા હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન મય કરે. હું જ્ઞાન દર્શન મય છું, જ્ઞાન દર્શન વાળો નહીં, જ્ઞાન દર્શન મય. જ્ઞાન અને દર્શન એ ત્રિકાળી આત્માના ગુણો છે. એ જ્ઞાન દર્શન ગુણ ત્રિકાળ નિરાવરણ છે, એને જ્ઞાનાવરણ કર્મનું આવરણ બીજું બિલકુલ લાગુ પડતું નથી. સૂર્ય ઉગે એનો પ્રકાશ પણ થાય અને સૂર્ય ગ્રહણ પણ થાય, ત્યારે એ સૂર્ય ગ્રહણ છે એ કોને નિમિત્ત રૂપે બાધક થાય છે? સૂર્યને કે સૂર્યના પ્રકાશને? કોક તો બોલો, સૂર્યને નહીં. એમાં ભગવાન આત્મા જ્ઞાન દર્શન નું સૂર્યમય આત્મા જ્યોતિ છે, એને જ્ઞાનાવરણ કર્મ કોઈ બાધક છે નહીં. એ વર્તમાન પર્યાય જે છે સૂક્ષ્મ જ્ઞાનની, એની સાથે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ આત્માને બિલકુલ એ બાધક થતું નથી. આત્મા જળ જ્યોત ચૈતન્ય સૂર્ય બિરાજમાન છે. આ એમ જ્ઞાન દર્શન એવા આત્માનું જે ધ્યાન કરે છે, નામમાં સમય જ્ઞાન પ્રગટ થઈ અને અલ્પ કાળમાં પરિણામની પણ પૂર્ણતા થાય છે. પૂર્ણનું ધ્યાન કરે તે પર્યાય પૂર્ણ થાય, શુદ્ધનું ધ્યાન કરે તે પર્યાય શુદ્ધ થાય, અને જે નિર્મમત્વ સ્વભાવનું ધ્યાન કરે તો પર્યાયમાં મમતા છૂટી જાય. એકનું ધ્યાન કરે તો અનેકની શ્રદ્ધા એ છૂટી જાય. હું એક છું, અખંડ છું, એમ આત્માનું ધ્યાન કરતા હવે ચાર બોલ થઈ ગયા. ત્યાં સુધી આપણે આવ્યા પરદ્રવ્યના લક્ષ્ય થતો રાગ, એનાથી નિવૃત્તિ કરવી, અને પરગ્રહના સ્વરૂપથી જે જ્ઞાનમાં અનેકતા કલોળો દેખાય છે એનો પણ નિરોધ કરવો, એટલે ઇન્દ્રિય જ્ઞાનને પણ જીતવું, મોહને પણ જીતવું અને ઇન્દ્રિય જ્ઞાનને પણ જીતવું, એના વડે આને આ ચૈતન્ય સ્વરૂપને અનુભવતો થકો, એટલે એને અનુસરીને પરણતો થકો. જે નિમિત્તને વેદને રાગને અનુસરીને પરણમતો તો આત્મા, હવે આ શુદ્ધ આત્માને અનુભવતો એટલે અનુસરીને પરણમતો થકો. પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધ, અજ્ઞાન વડે ઉત્પન્ન થાય છે ક્રોધ, આત્મા વડે ક્રોધ ઉત્પન્ન થતો નથી. વાતે વાતમાં વાંધા, શું કહ્યું? અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા, આત્મા વડે આત્મામાં રાગ ઉત્પન્ન થાય કે એમ નહીં, સ્વભાવથી રાગ ઉત્પન્ન થઈ શકે નહીં, સ્વભાવ રાગ નો કરતા હોય તો ત્રણેકાળ રાગ થયા કરે, માટે આત્મામાં કોઈ એવો ગુણ નથી કે રાગની રચના કરે. અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધાદિક ભાવો, તે સર્વને ક્ષય કરું છું. ધ્વનિ ક્ષય ની આવી છે, ઉપશમની કે ક્ષોપશમની ધ્વનિ નથી. એમ આત્મામાં નિશ્ચય કરીને અહીંયા સુધી વિકલ્પાત્મક નિર્ણય છે, હજી અનુભવ નથી. આવો નિશ્ચય કરે છે જે જીવને સમ્યક દર્શન થવાનો કાળ હોય છે, એની પૂર્વે એને સાચા દેવગુરુ શાસ્ત્ર નું નિમિત્ત હોય હોય ને હોય જ, જે જે યોગ એવો હોય છે અને એ શુદ્ધાત્મા નો ઉપદેશ આપે છે, એનું આ ગ્રહણ કરે છે, એની રૂચિ વધારે છે, એને જ સમજવાનો નિરંતર એનું વીર્ય કામ કરે છે, એ સાંભળતા એને એવો વખત આવે છે કે નિર્ણય કરીએ, યથાર્થ નિર્ણય. જાલચંદભાઈ ચોગાનીએ કહ્યું કે પ્રથમ યથાર્થ નિર્ણય, પછી પરિપક્વ અને પછી અનુભવ, એમ ત્રણ શબ્દો છે. પંચાધ્યાય કરતા એ પણ લખ્યું છે કે જે કોઈ આત્મા પોતાનો શુદ્ધનીનો વિષય ગુપ્ત આત્મા છે, એનો વિકલ્પવાળી દશામાં પણ જો એ નિર્ણય કરશે તો અમે એમ કહીએ છીએ કે એને સંકિત થઈ, સંકિત થયું નથી હજી, પણ ચિરમ અચિરમ કે વધારે કાળમાં એને અવશ્ય સમય દર્શન થાય છે, અવશ્ય થાય છે. એથી એને નૈકમ નહી સમય થઈ ગયો એમ કહીએ. એ અહીંયા કરે છે વાત, એવો જીવ લીધો છે એ શ્રી ગુરુએ આત્માની વાત કરી અને સાંભળી, સાંભળીને આકાને સાંભળીને કાઢી નાખી નહીં, પણ આમ ઉતારી અને નિર્ણય કર્યો કે હું એક છું. એવો જ્યાં શુદ્ધાત્માનો નિર્ણય કરે છે, એમ આત્મામાં નિશ્ચય કરીને હજી સવિકલ્પ દશામાં માનસિક જ્ઞાનમાં અનુમાન જ્ઞાનમાં અનુમાનમાં નિર્ણય હોય, અહીં પરોક્ષ અનુભૂતિ છે, નિર્ણયના કાળમાં પ્રત્યક્ષ અનુભૂતિ નથી. પણ એક કારણકારીની શૃંખલા એવી ઉપડે છે કે નિર્ણય વાળો જીવ અવશ્ય પામે, પણ નિર્ણય અપૂર્વ નિર્ણય, પૂર્વે નહીં આવેલો એવો ઉપર ઉપર ધારણાની વાત, ઉપર ઉપરના નિર્ણયની આ વાત નથી, કઈક આગળની વાત રહેલી. એવો જીવ લીધો છે અહીંયા, એમ આત્મામાં નિશ્ચય કરીને નિર્ણય કરીને યથાર્થ જેવો આત્મા એ જીવને પ્રત્યક્ષ હમણાં અનુભવમાં આવવાનો છે. અનુભવમાં આવવા પહેલા એને અનુમાન જ્ઞાનમાં આવી જાય છે. એવો આત્મામાં નિશ્ચય કરીને હવે કે છે પ્રત્યક્ષની વાત હવે આવે છે. ઘણા વખત પકડેલું જે વાણ દ્રષ્ટાંત આપે છે, વાણ ભમળમાં આવી ગયું દરિયાના તોફાનમાં, તેને જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વમળની જેમ વમળ સમાય જાય અને વાણ છૂટું થઈને ચાલવા, પણ એમ વિકલ્પની જાળમાં ભગવાન આત્મા જેણે સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખ્યા છે, વિકલ્પો છૂટી જાય છે. નિર્વિકલ્પ ધ્યાન આવે છે ત્યારે કોઈ પણ વિકલ્પ રહેતો નથી, દ્રવ્ય ગુણ પર્યાયનો વિકલ્પ રહેતો નથી, અને દ્રવ્ય સામાન્ય હું શુદ્ધ છું, એક છું, હવે છું, એવો પણ વિકલ્પ જયારે તો નથી. નય પક્ષના તમામ પ્રકારના વિકલ્પો ભમળો શાંત થઈ જાય. સર્વ વિકલ્પોને જલ્દી ભમી નાખ્યા છે એવો નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માને અવલંબતો, એ આત્માના વિશેષણ છે, એને અવલંબે છે આત્મા. આત્માનો અનુભવ થાય છે ત્યારે કેવા આત્માને અવલંબે છે, કેવા આત્માનો આશ્રય કરે છે કે નિર્વિકલ્પ અભેદ સામાન અચલિત પર્યાયમાં ચલાચલ છે, પણ દ્રવ્ય ધ્રુવ પરમાત્મા તો ત્રણેય કાળ અચલિત છે, મેરું ડગે પણ આત્મા ડગે અચલિત નિર્મળ શુદ્ધ એવા આત્માને અવલંબતો એ પર્યાય, અવલંબે છે પર્યાય, પણ પર્યાય અવલંબે છે આત્માને, એ આત્મા કેવો છે કે નિર્વિકલ્પ છે, અભેદ સામાન્ય છે અને શુદ્ધ નિર્મળ છે. એવા આત્મા ને અવલંબતો, એનો આશ્રય કરતો વિજ્ઞાન ઘન થયો હતો. વિજ્ઞાન ઘન તો હતો, હવે વિજ્ઞાન ઘન થયો હતો તે દ્રવ્ય રૂપ હતો, હવે આ પર્યાયમાં પણ વિજ્ઞાન ઘન પ્રગટ થયું. આ અજ્ઞાન ગયું અને જ્ઞાન પ્રગટ થયું, વિજ્ઞાન ઘન થયો હતો. આ આત્મા આશ્રવો થી નિવર્તી જાય, મિથ્યા તો છૂટી જાય છે, સમ્યક દર્શન પ્રગટ થાય છે, અજ્ઞાન ટળે છે, સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે, અનંતાનુબંધી કષાય નો નાશ થાય છે અને સ્વરૂપાચરણ ચારિત્રની સ્થિરતા વિકાસતા પ્રગટ થાય છે. ત્રણ અંશ એક સમયમાં પ્રગટ થાય છે. આત્મા આશ્રવ થી નિવર્તે છે. ભાવાર્થ, શુદ્ધ નહીંથી જ્ઞાની આત્માનો એવો નિશ્ચય કર્યો કે જ્ઞાની એટલે જ્ઞાનવાન, જ્ઞાની એટલે જ્ઞાની થઈ ગયો સમજી કે એમ નહીં. જ્ઞાની એટલે જેની પાસે વિચાર કરવાની શક્તિ છે એવા સંગની પતિ જીવ પોતે આત્માનો નિર્ણય કરે છે અને નિર્ણય કરીને અનુભવે છે. શુદ્ધ નહીંથી જ્ઞાની એટલે જ્ઞાની એટલે જ્ઞાનવાન આત્માનો એવો નિશ્ચય કર્યો કે શુદ્ધ નહીં થી નિર્ણય કરે છે, અશુદ્ધ નહીં ને ગૌણ કરી અને શુદ્ધ નહીં થી મારો શુદ્ધાત્મા કેવો છે. શ્રી ગુરુએ કહ્યો, એનો નિર્ણય કર્યો કે નિર્ણય કેવો કર્યો કે હું એક છું. અનુભવ પહેલા આવો નિર્ણય કરે છે. હવે અનુભવ પહેલા એનો નિર્ણય ને શ્રદ્ધા જ્ઞાન જ ખોટું તો એને અનુભવ ક્યાંથી ખરા. હું એક છું એવો નિર્ણય કર્યો, હું શુદ્ધ છું એવો નિર્ણય કર્યો. રાગ મિશ્રિત જ્ઞાન નો વિચાર ચાલે છે, માનસિક જ્ઞાન છે, પરોક્ષ જ્ઞાન છે, હજી પ્રત્યક્ષ આત્માનો અનુભવ થયો. ઇન્દ્રિય જ્ઞાનમાં નિર્ણય થાય અને અતિન્દ્રિય જ્ઞાનમાં અનુભવ થાય. ઇન્દ્રિય જ્ઞાનમાં નિર્ણય થાય પણ ઇન્દ્રિય જ્ઞાનમાં આત્માનો અનુભવ થઈ શકે નહીં. છે તે ભાઈઓ બેઠા છે એ ના પાડે કે ઇન્દ્રિય જ્ઞાનમાં આત્માનો અનુભવ આવા બરાબર. આત્મા છે ને બધા, સતની વાત આવે અને હકાર ના આવે એમ બને નહીં ને. હકાર ના આવે અને મોઢું એરડિયા પીધા જેવું હોય તો એની હોનાર એવી એમાં શ્રી ગુરુ શું કરે, બધું કહેવાય જાય છે. મીઠા શબ્દ થી મીઠા થી કહેવાય ને. હું શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યે મમતા રહે છું, પરિણામમાં મમતા છે, હજી મમતા નો ક્ષય થયો નથી. પ્રાણભાઈ પરિણામમાં મમતા ગઈ નથી પણ દ્રવ્ય સ્વભાવ થી વિચારે છે કે હું મમ છું. જોર દ્રવ્ય સ્વભાવ નો આવે છે ત્યારે એના જોરમાં ને જોરમાં પ્રણતિ એમાં ચાલી જાય છે એટલે પર્યાયમાં મમતા છૂટી જાય છે, વિતરાગતા પર્યાયમાં પ્રગટ થઈ જાય છે, રાગ ભીયો જાય. પરદ્રવ્ય પ્રત્યે મમતા રહી છું, જ્ઞાન દર્શન થી પૂર્ણ વસ્તુ. આવો તો નિર્ણય કરે છે, હજી હું આઠ કર્મ વાળો છું ને કર્મ નો ઉદય છે, હું જોડાઈ જાઉં છું ને પર્યાય આત્મામાં રાગ થાય છે, હું દુઃખી છું, હું મનુષ્ય છું ને હું સ્ત્રી છું, એ કાંઈ છે સાંભળી. આત્માનું સ્વરૂપ જ નથી, તો અનાત્માનો વિચાર કરી રહ્યો છો. અનાત્માનો વિચાર છોડીને આત્માનો વિચાર કર તો જેવો વિચાર કરી તેવો તું થઈ જાય. પાડાનું ધ્યાન કરતા બહુ ધ્યાન કરે પાડાનું તો થોડો વખત પછી એમ લાગે કે હા હું પાડો થઈ ગયો, હવે આ દરવાજા માંથી નીકળાતું નથી. બોલાવો મનમોહનભાઈ પ્રમુખ કોણ છે, આ દરવાજો મોટો કરો. સમજી ગયા, ત્યાં કોઈ ડાયા માણસ આવે કે તમે કોણ છો, હું પાડો છું. ઠીક, પાડો છો તમે? હા, તો પાડા ને શું હોય કે બે સુંગડા તમારા હાથ બે ઊંચા કરી જો તો ખરા, આમ ફેરું હાથ પણ સિંગડા ન મળે એમાં ઢીલો થયો. પછી પાડા ને કેટલા પગ હોય કે ચાર, તો જોજી તમને ચાર પગ છે કેટલા, પગ તો બે છે. પછી પાડા ને પૂછડું હોય કે હા હોય કે જરા ફેરવો જોઈએ હાથ પર પાડે, પૂછડું તો નથી. અરે તમે પાડા નથી તમે તો મનુષ્ય, આ ભ્રાંતિ વહી ગઈ, ક્યાં પાડો થયો તો ભ્રાંતિ હતી ને, ટળે છે ભ્રાંતિ, હું તો મનુષ્ય છું. તો પ્રથમથી જે મનુષ્ય તો હતો જ, પણ ભ્રાંતિથી પાડો માનતો હતો, એમ ભ્રાંતિથી હું રાગી છું એમ માનતો હતો. શ્રી ગુરુ ના ઉપદેશ થી હું શુદ્ધ છું, ધ્યાન કરતા હું રાગી છું એ ભ્રાંતિ ટળીને પરમાત્મા દ્રષ્ટિમાં આવે. શું કે શું કે ભ્રાંતિ હતી કઈ? હું મનુષ્ય છું, નહીં હું નાયક છું, હું આત્મજ્ઞ છું, ના હું દર્શન જ્ઞાનથી પરિપૂર્ણ, હું નિત્ય નિરાવરણ છું, મને આવરણ પાવરણ કઈ છે નહીં. વીર્યવાન નું કામ છે, વીર્ય વિના આ દ્રષ્ટિ પલટે નથી. પર્યાય ની યાદ કરે, ત્યાં દ્રવ્ય દ્રષ્ટિ ની વાત કરે તો ઓલો પર્યાય યાદ, પર્યાય માં તો આમ છે ને, પર્યાય તો આમ છે ને, પર્યાય તો આમ હોય ને, સંસારી જીવ છે ને એ કઈ જ્ઞાનાવરણ કર્મ નો અભાવ થોડો થયો છે. તણેકાળ અભાવ છે સાવર ને, તારા આત્મામાં ક્યાં જ નહીં કર્મ ઘૂસી ગયા છે, તું તો પરમાત્મા છો, જ્ઞાન દર્શન થી પૂર્ણ છો. જયારે તે જ્ઞાની આત્મા આવા પોતાના સ્વરૂપમાં રહેતો હતો તેના જ અનુભવ થાય ત્યારે ક્રોધાધિક આશ્રવ ક્ષય પામે છે. જેમ સમુદ્ર ના વમળે ઘણા કાળ થી વાણ ને પકડી રાખ્યું હોય પણ પછી જયારે વમળ થમે ત્યારે તે વાણ ને છોડી દે છે, તેમ આત્મા વિકલ્પો ના વમળ ને સંકલ્પ ને વિકલ્પ ના વમળો ને સમાવતો તકો આશ્રમ ને છોડી દે. અનાદિ કાળની જે ભ્રાંતિ હતી, હું પાડો છું પાડો છું, પાડો થઈ ગયો તો પાડો માને તો પાડો થાય નથી. અનાત્મ ભાવ માં રાગ જાય છે, આત્મા તો ત્રણેય કાળ શુદ્ધ રહેલો એવા શુદ્ધ આત્મા નું જે નિર્ણય કરશે, ચિંતન કરશે, એનું ધ્યાન કરશે, એને ધર્મ ધ્યાન રૂપ સમ્યક દર્શન પ્રગટ થાય ને, આ એના ઉપાય છે. બીજો ઉપાય